તારીખ 2/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 333 અને 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 159
અજાણક એવા શુભાશુભ ભાવે થાય તો તે અચેતન થઈ જાય, ત્યાંથી ચાલે છે. શું કહે છે કે આત્મા જે જ્ઞાયક ભાવ સ્વરૂપ છે તે શુભાશુભ ભાવ રૂપે કદી થતો નથી. જ્ઞાયક ભાવ કદી શુભાશુભ ભાવ રૂપે થતો નથી. એકાના સ્વરૂપે ત્રણેય કાળે રહેતું એ આત્મતત્વ છે કે જે જ્ઞાયક ભાવ સ્વરૂપે છે. શુભ અને અશુભ, મલિન મલિન ચેતન વિકાર એને અહીંયા અચેતનના પક્ષમાં નાખવામાં આવે છે. કેમ અચેતનના પક્ષમાં નાખવું ન્યાયસંગત છે કે જો હું ચેતન છું, હું જ્ઞાયક સ્વરૂપે છું, તો મારા સ્વરૂપે જે નથી તે બધા અચેતન થયા. જો હું જીવ હોઉં તો તે બધા અજીવ થયા. ખરેખર તો પોતાના જીવ સ્વરૂપની અપેક્ષાએ બીજા બધા જીવો અજીવ છે પોતાને માટે. બીજા જીવો પણ અજીવ છે, એટલે પોતાના જીવ સ્વરૂપે નથી. અજીવનો અર્થ એવો છે કે પોતાના સ્વરૂપે નથી. બીજા સંસારી જીવો અજીવ સ્વરૂપે છે, કુટુંબ પરિવારના જીવો અજીવ સ્વરૂપે છે, પણ અરિહંત સિદ્ધના જીવો પણ અજીવ સ્વરૂપે છે. કેમ કે પોતાના જીવ સ્વરૂપે નથી. એમ એને અજીવનો અર્થ કે તે જડ છે એમ નહીં, આ જીવ સ્વરૂપે નથી, મારા સ્વરૂપે નથી. હું જીવ છું, હું ચેતન છું, તો મારા માટે તે અજીવ અને અચેતન છે. એમ ચેતન વિકાર છે તે પણ અચેતન છે. કેમ કે એ સ્વરૂપે હું નથી. જ્ઞાયક ભાવ સ્વરૂપે હું છું, જ્ઞાયક સ્વરૂપે એવો હું, એમાં અચેતન અચેતન ભાવો છે, અજીવ ભાવો છે, મારા ભાવો મારા સ્વરૂપે એમ સ્પષ્ટપણે અનુભવ ગોચર કરવામાં આવે છે. જ્યારે જીવનો અનુભવ કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટપણે એમ અનુભવ ગોચર કરવામાં આવે છે કે જે જ્ઞાયક ભાવ સ્વરૂપે છું એવો એટલો જ હું જીવ છું, બાકીના જે કોઈ ભાવો છે તે મારાથી અન્ય છે, અન્ય છે તે અજીવ છે. 49 ગાથા પછી એ વાત લીધી છે. ચિત્ત શક્તિથી અન્ય છે તે બધા અજીવ છે. પચાસ થી 55 એ લીધે ને ગાથાઓ પછીનો કળશ છે. કેમ કે ત્યાં તો અધ્યાત્મ સ્થાનો ગુણસ્થાન ને અધ્યાત્મ સ્થાન, સંયમ સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન એ બધા લીધા છે. જીવને વર્ણગંધ સ્પર્શ તો નહીં, શરીર તો નહીં, રાગ દ્વેષ તો નહીં, મોહ તો નહીં, પ્રત્યયો નહીં, આસ્પ્રત્યયો એટલે આશ્રવ નહીં, કર્મ નહીં, નોકર્મ નહીં, વર્ગ નહીં, વર્ગણા નહીં, સ્પર્ધક નહીં, અધ્યાત્મ સ્થાન નહીં, અનુભાગ સ્થાન નહીં, યોગ સ્થાન નહીં, બંધ સ્થાન નહીં, ઉદય સ્થાન નહીં, માર્ગના સ્થાન નહીં. આ બધા બોલ છે એક સાથે. સ્થિતિ બંધ સ્થાન જીવને નહીં, સંકલિત સ્થાન નહીં, વિશુદ્ધિતના સ્થાન નહીં, સંયમ લબ્ધિના સ્થાન
નહીં,
નહીં જીવ સ્થાનો નહીં, ગુણ સ્થાનો નહીં, આમ બધા બોલી લીધા છે.
બરોબર
29 બોલી લીધા છે. ક્યાંથી પછીનો પછીનો પડે સાહેબ? જે વર્ણાદિક અથવા રાગ મોહાદિક ભાવો કયા તે બધા આ પુરુષથી ભિન્ન છે, પોતાના સ્વપુરુષથી એ ભિન્ન છે, તેથી અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. અંતરદૃષ્ટિથી પોતાના સ્વરૂપને જોનારને એ બધા દેખાતા નથી. ક્યાં દેખાતા નથી? કે પોતામાં દેખાતા નથી. કેમ પોતામાં દેખાતા નથી? કે પોતામાં છે નહીં માટે દેખાતા નથી. એમ લીધે માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે, કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ અભેદ રૂપ આત્મા જ દેખાય છે. સ્પષ્ટ એમ લીધું ચિત્ત શક્તિ થી ભિન્ન જે કોઈ ભાવો છે લક્ષણ જુદા લક્ષણોને લીધે જીવ થી અજીવ ભિન્ન છે, તેને તેની મેળે જ સ્વતંત્રપણે જીવ થી ભિન્નપણે વિલસતું પરિણમતું જ્ઞાની પુરુષ અનુભવે છે. મારાથી જુદા એ રાગ નો વિલાસ, ઉદગળ પર્યાય નો વિલાસ મારાથી ભિન્ન પણ એ તત્વ વિલસતા દેખાય છે.
બરોબર.
તો પણ અજ્ઞાની ને અમર્યાદ પણ ફેલાયેલો આ મોહ, અર્થાત સ્વપરના એકપણા ની ભ્રાંતિ કેમ નાચે છે અમને મહા આશ્ચર્ય છે. એમ લીધી
બરોબર.
ચિત્ત શક્તિ થી ભિન્ન જે ભાવો છે બદલાઈ જાય છે. ૫૯ પછી કલશ જ નથી, એ પહેલા જોઈ લીધું. કારણ કે પછી 50-55 શરૂ થાય છે ને, એટલે પહેલા લઈ લીધો. એક કળશ છે પણ એ વાત નથી. એમ છો, એમ જ છે. સકલમ વ્યાયામના ચિત્ત શક્તિ રિક્તમ અતિરિક્તમ, એમ જ છે. 50-55 પહેલા ને 49 પછી વચમાં છે. ચિત્ત શક્તિ થી રહિત અન્ય સકળ ભાવોને મૂળ થી છોડી દે અને પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને, આ શબ્દ વાપરે છે અવગાહ્ય. જેમ કોઈને બેસવું હોય તો બેસવા માટે જગ્યા જોઈએ, એની અવગાહના જોઈએ. અહીંયા એવો શબ્દ વાપરો, પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને, સ્વયં ચિત્ત શક્તિ માત્રમ અવગાહ્ય. અવગાહન એટલે અવલોકવું, અનુભવવું, એમાં સ્થાપિત થવું, એમાં આસન જમાવવું, એ બધું એમાંથી નીકળે છે. ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોક ઉપર સુંદર રીતે પ્રવર્તાય એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો, અર્થાત સાક્ષાત અનુભવ કરો. આત્મા પરમાર્થે સમસ્ત નિભાવોથી રહી ચૈતન્ય શક્તિ માત્ર છે, તેના અનુભવનો, એટલે હું એમાં હું એવો છું એમ અનુભવનો અભ્યાસ કરો, એમ ઉપદેશ છે. એમ હવે ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલ દ્રવ્ય સંબંધી છે, એવી આગળની ગાથાઓની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. બે છે, બે શ્લોક છે, 35 અને 36 નંબરના. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. આમ ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે, જેમાં સર્વસ્વપણું છે, સારપણું છે, મૂળ શબ્દ એટલો પીડ્યો છે. ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સાર અયમ જીવ યાન, આટલો જ આ જીવ છે. આથી વધારે આ જીવનું સ્વરૂપ નથી મૂળમાં. અતઃ અતિરિક્તા, તેથી આનાથી જે ખાલી છે, અતિરિક્તા આનાથી શૂન્ય છે. ચિત્ત શક્તિથી જે શૂન્ય છે એમ કહી દીધા છે. એ બધા ભાવો કેવા છે? ચિત્ત શક્તિથી શૂન્યમી ભાવા, જે આ ભાવો છે સર્વે અપી પૌદ્ગલિકા, આમ નાખ્યું, તે બધા પુદ્ગળજન્ય છે, પુદ્ગળના છે અને આ જીવના નથી. ગુણસ્થાન પુદ્ગળના કે હા ગુણસ્થાન પુદ્ગળના એમ કે છે. આવી વાત છે. દ્રષ્ટિના જોરના ઉછાળો છે કે 14 ગુણસ્થાન પુદ્ગળના જાઓ, મારા નહીં નહીં ને નહીં એમ લે છે. એવું જે પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે એને દ્રષ્ટિમાં લેવું, એનો અર્થ કે એ હું પણ એ છું એમ એને ગ્રહણ કરવું. દ્રષ્ટિ દ્વારા, શ્રદ્ધાન દ્વારા હું પણ એ છું એમ ગ્રહણ કરવું. જેમ કોઈ એક વ્યક્તિ છે એ અનેક સગાઈના સંબંધ ધરાવે છે. કેટલા? અનેક. પિતા, પુત્ર, મામા, ભાણેજ, ભાઈ, કેટલી જાતના સંબંધ ધરાવે છે. પછી જેટલા સાળા સાધુ જે ગણો એવી અનેક પ્રકારના છે કે તો એ બધા એક સાથે સંબંધો એને હોવા છતાં ક્યારે વારા ફરતી છે? એક જ કાળે બધા સંબંધો એને હોવા છતાં તે જ કાળે, તે જ એક કાળે કોઈનો કાંઈ સંબંધી નથી. તે જ કાળે એમ છે. એમ એમ ખરેખર જે જાણે છે એ એમ જાણે છે કે આ સંબંધ તે પ્રકારનો વ્યવહાર કરવા માટે છે. જેની સાથે પિતા સાથે પુત્રને યોગ્ય અને પુત્રને સાથેની સાથે પિતાને યોગ્ય એવા જેટલા કોઈ સંબંધો છે, ભાણેજ હોય તો મામેરું પૂરવા જાય, એમ જેટલા કોઈ સંબંધો છે તે પ્રકારનો વ્યવહાર કરવા પૂરતા મર્યાદિત છે. બાકી તે વખતે કોઈનો કાંઈ નથી. આમ હકીકત છે કે એમ જેટલા કોઈ પર્યાય સંબંધિત અને પર્યાયના પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધો, કર્મ અને નો કર્મ છે એ સંબંધિત જેટલા કોઈ સંબંધો જીવના છે તે તમામ સંબંધો માત્ર તે પ્રકારનો વ્યવહાર કરવા અર્થે છે. વ્યવહારમાં ઊભો છે ત્યાં સુધી. ગુણસ્થાન પણ વ્યવહાર છે. ચોથા ગુણસ્થાને, ચોથા ગુણસ્થાનને યોગ્ય વ્યવહાર છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનને તે ગુણસ્થાન યોગ્ય વ્યવહાર છે. પણ ખરેખર તો કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું એ પ્રમાણે, ન પ્રમત્તો ન પ્રમત્તો જાણતો દુજો ભાવ, હું પ્રમતે નથી ને અપ્રમતે નથી, હું તો એ જ્ઞાયક ભાવ છું. એ આ બધાનો પાયો છઠ્ઠી ગાથામાં નાખ્યો છે. પછી આ વિસ્તાર થયા તો બધો પાયો છે કચ્છી ગાથામાં, આખા સમયસાર નો પાયો નાખ્યો છે. ગુરુદેવ તો છઠ્ઠી ગાથાના પ્રવચનમાં બહુ રસથી એ વિષય લેતા, અને એમ કહેતા કે જેમ છઠ્ઠીના લેખ અફર છે વિધાતાના, લોકમાં તો પ્રસિદ્ધ છે, બાકી કોઈ આવે છે ને લખે છે હંબગ એ હંબગ છે, એ તો બધું પૂર્વે લખાઈ જાય છે. આ આયુષ્યમાં ભોગવવાનું કર્મ પ્રાય મોટા ભાગનું પૂર્વ કર્મ અનુસાર બધું ભોગવવાનું છે, વર્તમાન કર્મ અનુસાર કોઈને ભોગવવાનું અત્યારે હોતું નથી, એનું ફળ પછી આવે છે. બીજા ભાવમાં કોક જ એવો પરિણામ હોય છે જે બહુ મંદરસથી અરસ પરિણામે બંધ થયો હોય અને સ્થિતિ અલ્પ પડી હોય તો આ આયુષ્યમાં એનો ઉદય આવી જાય, બાકી લગભગ તો આવતો નથી. એવી છઠ્ઠી મહાન ગાથા આખો જાણે સમયસારનો આર્દ છે, અને વિધાતા જેમ ભાગ્ય ઘડે છે એમ કહેવાય છે, એમ આ ગાથા સમજે એને સિદ્ધ પદનું ભાગ્ય ઘડાઈ ગયું. જેને જ્ઞાયક ભાવનો આશ્રય લીધો એની અવસ્થામાં સંસાર પણ રહી શકે નહીં અને સિદ્ધ પણ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એ
પરિસ્થિતિ
એ જ્ઞાયક ભાવ બતાવનારી આ ગાથા છે. આ ગાથામાં જ્ઞાયક ભાવનું પ્રદર્શન છે. સુગાનીજીનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે ઘણા એનો વિષય થોડો અજાણ્યો લાગ્યો, આપણા સમાજમાં પણ એ વિષય અજાણ્યો પડ્યો, એટલે કોઈ એ પ્રશ્ન કર્યો તમને કે આ બધી વાત આમાં આવી સમયસારમાં આ વાત ક્યાં છે? આ વાત સમયસારની પાયામાં છે, અને પછી હવે કેટલે ઠેકાણે તમારે વાંચવી છે તો વંચાવી દઈએ. આધારભૂત ગાથા તો મોટી આપી, હવે તમારે કેટલે ઠેકાણે કયા કેટલા કેટલા શાસ્ત્રોમાં કેટલે કેટલે ઠેકાણે આ વાત જોઈએ છે. હા તૈયાર, આ બધી 49 ગાથા, 50-55 ગાથા બધી છે. શું છે? બધી પર્યાયોનો નિષેધ કર્યો છે. બીજું શું કર્યું છે? સર્વવિશુદ્ધ અધિકાર, આખો નિયમ સાર શું છે એ છે. પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન શરૂ કરે છે, જ્ઞાન પ્રધાન ગ્રંથ છે અને જ્ઞાન નો અધિકાર શરૂ કરે છે ત્યારે એ થાપે છે. પર્યાય મુંડા પર સમય આ થાપી વાત જુઓ કેવી કેવી વાતો આવી છે. આ તો કુદરતી નીકળેલી વાતો છે ને, આપણે અભિપ્રાય ગોઠવીએ છીએ એવું કઈ થોડુંક લખેલું છે. જ્ઞાન જ્ઞાન પ્રધાન ગ્રંથ છે પ્રવચન સાર, સમયસારની જેમ દ્રષ્ટિ પ્રધાન નથી, અને દ્રષ્ટિનો અધિકાર જે જ્ઞેય અધિકાર છે એ પૂરો કર્યા પછી જ્ઞાન અધિકાર શરૂ કરે છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપમ એ કર્યું છે ત્યારે આ શરૂઆત કરે છે કે પર્યાય મૂંડ છે તે પર સમય છે. આમ નાખે છે પર્યાય જે પર સમય જેને કહીએ, મિથ્યા દ્રષ્ટિ કહીએ, પર સમય એટલે જૈન મતિ નહીં, એને એને પર સમય કહેવામાં આવે છે. જૈન મતિને સ્વસમય કહે છે શાસ્ત્ર પરિભાષામાં, અને જૈન મતમાં ન હોય એને શાસ્ત્ર પરિભાષામાં પર સમય કહે છે. આવે છે ને સ્વસમય કે પર સમય સાથે વાદ વિવાદ કરવા યોગ્ય ને નહીં, સ્વસમય એટલે ત્યાં એના મતવાળા ને. કહે છે કે એ જાણક ભાવ, જાણક જાણક ભાવ બે વાર લીધું, કેમ કે સદાય ચાલુ રહે છે, સદાય અસ્તિત્વ ધરાવે છે, જાણક પણ એ સદાય છે એમ બતાવવા એ વાત. જાણક જાણક ભાવ તે અજાણક એવા શુભાશુભ ભાવે થાય, અજ્ઞાયક એવા શુભાશુભ ભાવે થાય તો તે જાણક ન ચેતન કે જાણક ન રહેતા તે અચેતન થઈ જાય. પણ એવું તો કદી બનતો નથી. જીવ પોતાના જ્ઞાયક સ્વરૂપને અનંત કાળ પર્યંત નાયક પણ એ ન સ્વીકારે તો પણ તે નાયક મટતો નથી એમ કે છે. તે ભલે તને એમ માન્યો હોય કે મનુષ્ય પણ જન્મ્યો ત્યારે હું મનુષ્ય છું, તિર્યન પણ જન્મ્યો ત્યારે તિર્યન છું, ને દેવ પણ જન્મ્યો ત્યારે દેવ છું એમ ભલે તે માન્યું હોય, છતાં એમ કહે છે કે તું અનાદિ અનંત જ્ઞાયક છો અને અનાદિ અનંત જ્ઞાયક રહેવાનો છો. અને માનવાથી વસ્તુ થોડી પલટાય છે. કાંઈ કાચને કોઈ હીરો માને એટલે કાંઈ હીરો થઈ જાય કાચ, અને એક નહીં ને બદલે બધા આખું વિશ્વ એને હીરો માને તો કંઈ કાચ હીરો થઈ જાય, અને હીરાને કોઈ હીરા તરીકે ન સ્વીકારે આખું જગત ન સ્વીકારે એટલે કાંઈ હીરો કાચ થાય. એટલે હીરો છે એમ ક્યાં છે? જગત હીરાને હીરા તરીકે સ્વીકારે માટે તે હીરો છે એમ તો છે, એ તો સ્વયં પોતાનું અસ્તિત્વ પોતાથી ધારણ કરીને રહે છે, કોઈથી એનું અસ્તિત્વ નથી. આમ છે એમનો હાર્દ છે એ તો. એવો પ્રશ્ન તો તમને કર્ણાનું યુગ વાંચતા થશે, વાંચો કર્ણાનું યુગ નો ગ્રંથ છે, અને અંદર છે અંદર અધ્યાત્મ નું ક્યાંક એવું જોર મારે કે તમને એમ થાય ઓ હો હો શું વાત કરી છે અધ્યાત્મ. પણ એ અધિકાર હાલે છે કર્ણાનું યુગ નો ને આ હું પ્રભુ તમે વિષયાંતર કરો, પણ એ એમનું હૃદય છે. હવે વિમલચંદજી નું બહુ અધ્યયન હતું ને, પછી ક્યારેક ક્યારેક એવી વાત કરતા, આપણે તો એટલું એમના ગીતો વાંચ્યું નથી, કે આવી આવી વાતો આવે છે. વિમલચંદજીને આ તેથી આ કહ્યું તો આટલા વર્ષો થઈ ગયા કે વિમલચંદજી તો આચાર્યોનું હૃદય છે, એ ગમે તે અધિકાર લખતા હશે એમના હૃદયની વાત બહાર આવ્યા વિના રહેશે નહીં. એ પર્યાય સ્વભાવ છે એ તો, એ એમના માટે નથી જગતના સર્વ જીવો મને એમ જ છે. દરેક માણસ પોતાના હૃદયની વાત કરે છે ગમે ત્યાં ઉભો હોય નહીં. શું શું કરે છે? જેને જેનો મહિમા છે હૃદયમાં અંતઃકરણમાં એની વાત એને બહાર આવ્યા વિના રહેશે, એની જ મહિમા કરશે, ફેરવી નહીં આવી જ અનુભવ રહેશે. તો આ તો જેને માટે આખા જગતથી જે જુદા પડ્યા, નગ્ન થઈને જંગલમાં નીકળી પડ્યા, એવા એમના આત્માની માટે નહીં કરે ને બીજું શું કરશે? જેને માટે તો એ આખું જગત છોડીને નીકળ્યા, એ વાત એમના મુખે નહીં આવે તો ક્યાં આવવાની છે? એ વાત તો આવ્યા વિના રહેશે. માટે જ્ઞાયક થી તો જ્ઞાયક જ રહ્યો છે તે જે સમ્યક દર્શનનો વિષય છે. માટે જ્ઞાયક છે તે જ્ઞાયક છે, અને જ્ઞાયક તે સમ્યક દર્શનનો વિષય છે. જો કે સમ્યક જ્ઞાનનો સમ્યક ચારિત્રનો વિષય પણ જ્ઞાયક જ છે, તો પણ એમાં ભેદ પ્રભેદ છે. જ્ઞાનનો વિષય જ્ઞાયક સિવાય બીજા તત્વો પણ થાય છે, ચારિત્રનો વિષય જ્ઞાયક સિવાય બીજા પંચમહાવ્રતાદિ પણ કહેવાય છે, એટલો ચારિત્ર ત્યાં જાય છે ને. ભલે અચારિત્ર રૂપે પણ છે તો ચારિત્રનો પર્યાય ને, અચારિત્ર રૂપે પણ ચારિત્રનો જ પર્યાય છે, ભલે વિપરીત છે, છતાં જ્ઞાન અને શ્રદ્ધાન સમ્યક હોવાથી એને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિના પંચમાવ્રતની જેમ એને કુચારિત્ર કહેવાતું નથી, એમ છે, એને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. એટલું સાથે છે એટલે એટલું એનું માન જાળવવામાં આવે છે, એમ મોટાની સાથે રહેવાનો આ ફાયદો છે. વ્યવહાર ચારિત્ર પણ નિશ્ચય ચારિત્ર સાથે રહ્યું તો એને વ્યવહાર એવું નામ મળ્યું, નહીંતર એને વ્યવહાર એવું નામ પણ મળતું નથી. માટે જ્ઞાયક તે તો જ્ઞાયક જ રહ્યો છે કે જે સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન ને જ્ઞાયક સિવાય બીજો વિષય નથી, જ્ઞાન ને ચારિત્ર ને ભલે હો, સમ્યક દર્શન ને નથી. આમ છે, સાધક દશામાં જ્ઞાન ચારિત્ર બીજે જાય છે ત્યારે એનું જે સમ્યક અંશ છે એ દ્વારા એનો નિષેધ છે, અને શ્રદ્ધાંતો સર્વથા એનાથી ઉપેક્ષા કરે છે. શ્રદ્ધાંતો પૂરેપૂરું એની ઉપેક્ષા કરે, એની સામું પણ જોતો નથી. બાકી જે જ્ઞાનનો અંશ સમ્યક થયો, જે ચારિત્રનો અંશ સ્થિરતારૂપ થયો, એ અસ્થિરતાનો નિષેધ કરે છે, અને જ્ઞાન પરસન્મુખ થયેલા ઉપયોગનો નિષેધ કરે છે, પરસત્તાવલંબી જ્ઞાનનો નિષેધ કરે છે. સ્વપર પ્રકાશ નો કુંજ પ્રભુ તો શુદ્ધ જ છે. પ્રભુ કહે છે અહીંયા સ્વપર પ્રકાશક એવો જે આત્મા જેનો સ્વભાવ છે, એ સ્વભાવ છે એ અનંત હોવાથી એને અહીંયા પુંજ કહેવામાં આવે છે. પુંજ એટલે ઢગલો, રાશિ મોટો. સ્વપર પ્રકાશનો પુંજ પ્રભુ તો શુદ્ધ જ છે, આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, પણ તેને રાગથી ભિન્ન પડીને ઉપવાસવામાં આવે તેને તે શુદ્ધ છે. હવે અહીંયા શું કહે છે, આ એક બહુ જ અસાધારણ શૈલી છે અમૃતચંદ્ર આચાર્ય દેવની, કે કોઈ પણ જીવ આવા તબક્કે નિશ્ચયાભાસપણે ન પરિણમે, એટલે અહીંયા એક લાઈન સાંધી છે કે આત્માને શુદ્ધ 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 કહેનારા તો ઘણા છે, આખો એક મત એના ઉપર છે. એમ નહી, જે અવસ્થામાં રાગ છે એમાં હું પણ આ રૂપ એકત્વ ચાલતું હોય અને એમ કહે કે આત્મા શુદ્ધ છે તો એને શુદ્ધ નથી, એને તો તે એકત્વ બુદ્ધિમાં જે રાગ અશુદ્ધ રાગ સાથે એને એકત્વ કર્યું છે ત્યાં તે જ તેનો આત્મા છે. એમ શુદ્ધ ની વાત અહીંયા નથી. શુદ્ધ 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 એટલે આ રીતે મોઢેથી બોલવાનો કે માત્ર વિકલ્પ કરવાનો આ વિષય નથી, રાગ કરવાનો એવો વિષય નથી. શુદ્ધ આત્માનો રાગ કરવાનો કે વિકલ્પ કરવાનો વિષય નથી, કહેવાનો વિષય નથી, પણ આત્મા એનો શુદ્ધ એને સ્વીકાર્યો ત્યારે કે જ્યારે એને રાગથી ભિન્ન પડ્યો, ત્યારે રાગથી ભિન્ન પડ્યો ત્યારે એણે શું કર્યું કે એણે શુદ્ધાત્માની ઉપાસના કરી, એણે આત્માની અંતર આરાધના કરી. એ આરાધના કરે ત્યારે એણે એને એને શુદ્ધ છે એના સ્થાનમાં છે. ત્યાં સુધી એને શુદ્ધ છે એ વાત અમે સંમત કરતા નથી. એમ છે, પ્રશ્ન થોડો મૂંઝવે એવો છે કે જો એ પહેલા અમે શુદ્ધ કહીએ તો બરાબર નથી, તો અમારે શું કરવું? અમારે અશુદ્ધ છે એમ પકડીને બેસવું? તો કહે છે કે એ વાતની સફળતા ત્યારે છે કે જ્યારે આત્મજ્ઞાન હોય ત્યારે, અથવા એનું નિદાન હોય ત્યારે. એ જે શ્રીમદ જે લીધું છે ને એ સર્વત્ર સિદ્ધાંત રૂપ લેવું, વૈરાગ્ય આદિ સફળ જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. જેણે નિદાન બાંધ્યું હોય એટલે કે પુરુષાર્થમાં ઉદ્યમવંત થયો હોય, પોતાના શુદ્ધાત્માની આરાધના કરવાનો પ્રયાસ અને પ્રયોગ જેને આરંભ હોય એને માટે એ વાત એના સ્થાને બરાબર છે. અને એક જેને આત્મજ્ઞાન થઈને ભિન્ન પડી ગયો છે, નાયકનું જ્ઞાન થયું એટલે આત્મજ્ઞાન થયું એટલે ભિન્ન થઈ ગયો, એને રાગ પોતાનો નથી ને આત્મા શુદ્ધ છે એ બરાબર છે. બીજાને એ વાત એથી નીચે લાગુ પડતી નથી એમ કેવું છે? સન્મુખ માં નિદાન વાળો છે, સન્મુખ માં એ લાગુ પડતી. સમ્યક સન્મુખ જીવ તો એમ જ લે છે કે હું જ્ઞાયક છું ને રાગાદી મારા નથી. એ પ્રયત્ને ચડેલો જીવ છે, પ્રયોગે ચડેલો જીવ છે, એટલે એને લાગુ નથી. નહીતર અહીંયા પ્રશ્ન થાય એવું છે કે અમારે શું કરવું. એ પ્રશ્ન બહુ સારો આ વિષયના ખુલાસા માટે. પ્રશ્ન ઉઠાવ્યો છે, પ્રશ્ન ઉત્તર કરીને જે વાત કરી કે સમ્યક સન્મુખ જીવ તત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પૂજગલનો જાણે છે. પ્રશ્નકાળમાં એને શું વાત સ્પષ્ટ રાખી છે કે હું આપને જે પ્રશ્ન પૂછું છું એમાં હું સમ્યક દ્રષ્ટિ જીવની વાત નથી કરતો. સમ્યક દ્રષ્ટિ જીવ તો રાગને પોતાનો જાણતો નથી, પણ જે સમ્યક દ્રષ્ટિ નથી અને હજી મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ નથી એટલે કે હજી મિથ્યા દ્રષ્ટિ છે, છતાં જે સમ્યક પામવાની તૈયારી વાળો છે, સન્મુખ છે એટલે તૈયારી વાળો છે, એ શું કરશે? હજી ભીન પડ્યો નથી, ભીન પણ અહીંયા હજી ઉપાયશો નથી, તો પછી રાગને પોતા પણ એ લેશે કે રાગને પર પણ એ લેશે? કરશે હું એ? જો આપ એમ કહો કે રાગને પર પણ એ લેશે તો એ તો હજી એકત્વ બુદ્ધિ છે, પર પણ એ કેમ લઈ શકે? એને તો આત્મા શુદ્ધ કહે છે, એનું સાચું નથી એ તો આપ કહેશો. અને અહીંયા જો એમ પકડ કરે કે હું રાગ રૂપે છું, હું રાગ રૂપે છું, તો એને રાગથી ભીન કીધી થાય, એ થઈ શકે નહીં. રાગ પ્રશ્ન બહુ સમજીને કરેલો છે, ઉત્તર એવો જ સરસ આપ્યો છે. બહુ ચોખવટ હતી ગુરુદેવ શ્રીની આ વિષયમાં, જે ચોખવટ છે સૂક્ષ્મ વિષય છે આ બધા, પણ અસાધારણ. કહે છે કે સમ્યક સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ તેમ જાણે છે. આરાધન કરવું છે ત્યારે તે અપરાધ ને અપરાધ જાણે છે. મૂળ ધાતુ રાધ છે, પછી આરાધ ને અપરાધ, એના પરસ્પર બે પ્રતિપક્ષ પ્રત્યયો લાવતા એના અર્થઘટન થાય છે. આરાધ છે એ આત્માના આરાધન ને અનુકૂળ છે, રાધ ને અનુકૂળ છે, અપરાધ છે તે વિરુદ્ધ જાય છે. તો કહે છે કે સમ્યક સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે. એમ જાણવા છતાં, કેમ કે એકત્વ બુદ્ધિ છે એની એને ખબર છે, અંદર ઉતરવા માટે આ એનું જોર છે. રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી, તેમ જાણીને તેનું લક્ષ છોડીને અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે, આ પ્રયત્ને ચડેલો જીવ છે. રાગ તે હું નથી, રાગ મારું સ્વરૂપ નથી, એમ જાણીને એવો વિચાર કરે છે એમને લીધું. પ્રણબેન આ પ્રશ્ન છે, આ વિચાર ને પ્રયત્ન માં ફેર કેમ પાડો છે? ફેર છે એમાં, જ્યાં જ્યાં એ વિષય ચાલશે ત્યાં શબ્દ ફરે છે. બરોબર, એટલે તો જ્યાં જે ચાલે છે અનુભવ પૂર્ણ વાત આવે છે કે નહીં? ક્યાં ક્યાં ગોઠવીને કહેવું છે કે અહીંયા આમ કહેવાનું છે, અહીંયા આમ કહેવાનું છે? જે 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 પ્રકારે જે પરિણામ ચાલે છે તેનું વર્ણન ચાલે છે. કોઈ યાદ રાખેલી વાત થોડી કહેવાય છે, ભૂલ થઈ જાય કે એકના બદલે બીજું કહેવાય જાય, એવું તો કાંઈ નથી. એટલે એ અપરાધ જાણવા છતાં એ અપરાધને ગૌણ કરે છે. ઠીક, દોષ ને ગૌણ બે પ્રકારે કરાય છે. એક સ્વચ્છંદ થવા અર્થે દોષ નો પક્ષપાતી જીવ દોષ ને ગૌણ કરી જાય છે કે નહીં, એમાં શું હવે એટલું તો હોય, એમાં શું થઈ ગયું, એ કઈ મોટો દોષ નથી, એ સ્વચ્છંદ થઈ ગયો. જે દોષને ગૌણ કરીને દોષનું પોષણ કરે છે એટલે અધિક દોષ કરે છે, સ્વચ્છંદ મહાદોષ કીધો છે. એ દોષ એ પ્રકારે ગૌણ કરવા યોગ્ય નથી. બીજો દોષ સમ્યક પ્રકારે ગૌણ કરાય છે. દોષ હોવા છતાં નિર્દોષતાની પ્રધાનતામાં, નિર્દોષ સ્વભાવની મુખ્યતામાં એકને મુખ્ય કરતા એના પ્રતિપક્ષને ગૌણ કરવું જ પડે. કોઈ એકને મુખ્ય કરતા એના પ્રતિપક્ષને ગૌણ કરવું જ પડે. એ રીતે દોષને ગૌણ કરવામાં આવે છે. જ્ઞાની કે મુમુક્ષુ સન્મુખ ક્યારે પોતાના દોષની નિંદા ગરહા કરે છે, શાસ્ત્રમાં આવ્યા મુનિ કરે, પોતાના દોષનું પ્રાયશ્ચિત કરે. પ્રાયશ્ચિત કરે ત્યારે પોતાના દોષને નિંદે, વિશેષ નિંદે, નિંદે નિંદા કરે, ઉપરાંત બીજાને કહે, ગરહા બીજાને પણ કહે, મારાથી આવો દોષ થાય છે અને ખેદ છે આ વાતનો, એમ કરે. નિંદા ગ્રહ કરે તો પણ ત્યાં ઉપયોગમાં મુખ્યતા છે, શ્રદ્ધા જ્ઞાનમાં તો સ્વભાવની જ મુખ્યતા છે, ત્યાં દોષની મુખ્યતા હોતી
નથી.
શ્રીમદજીએ કહ્યું વિષ દુહા, હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું છું દોષ અનંતનો ભાગ્ય. હે ભગવાન, આપના પરિપૂર્ણ નિર્દોષ પર્યાય જોઉં છું ત્યારે મને તો એમ લાગે છે કે મારું પર્યાય રૂપી પાત્ર, પાત્ર એટલે ભાજન, અનંત દોષનું છે આ પાત્ર. મારી પર્યાયમાં તો અનંત દોષ છે. આપ તો સર્વાંગ સંપૂર્ણ નિર્દોષ છો, ક્યાં આપને ક્યાં હું, એમ કરીને પોતાની પામરતા છે એને સાધક બરાબર જાણે છે. પૂર્ણ નિર્દોષ એવા જ્ઞાયક સ્વરૂપને જાણતો હોવાથી, એની પરિપૂર્ણ શુદ્ધિરૂપ અવસ્થાનું પણ એને જ્ઞાન હોવાથી, દોષનું પણ ખરું સાચું સૂક્ષ્મ ઝીણવટભર્યું અને પ્રયોજનભૂત જ્ઞાન સાધકને જ હોય છે, પણ પ્રયોજનભૂત હોય છે. દોષને જાણતા દોષનો છેદ થાય એનું પ્રયોજન છે, દોષનો અભાવ થાય એનું પ્રયોજન છે. એ રીતે દોષને પોષણ ન આપે પણ દોષનો નિષેધ થાય, પછી નિંદાગ્રહથી નિષેધ કરે તે વ્યવહારે નિષેધ છે, અને શુદ્ધ સ્વરૂપના આરાધન પૂર્વક એનો નિષેધ કરે તે નિશ્ચય નિષેધ છે. એમ વ્યવહાર નિશ્ચિત બે પ્રકારે એને દોષનો નિષેધ કરવામાં આવે છે. એ અંદર ઉતરવાનો જે પ્રયત્ન છે તે આરાધન છે, અને રાગ અપરાધ છે એમ કરીને એને અનુમોદન ના આપે. કોઈ પણ ઝીણામાં ઝીણો અપરાધ, ઝીણામાં ઝીણો રાગ અપરાધ છે એમ જાણીને એનું અનુમોદન ના આપે તે વ્યવહારે એને દોષ છેદવાનો પ્રયત્ન છે.
બરોબર.
અને અંદર ઉતરવા માટે એને ગૌણ કરે તે નિશ્ચયથી એનો નિષેધ છે. એમ વ્યવહારે પણ નિષેધ છે અને નિશ્ચયે પણ એનો નિષેધ છે. નિર્દોષ થવા અર્થે અને નિર્દોષતાની આરાધના અર્થે એ રીતે દોષ ભાવનો એકાંતે નિષેધ છે. શું છે? એકાંતે નિષેધ છે. એમાં અનેકાંત શું? કે દોષનો નિષેધ કરવો અને આદર કરવો નહીં, એમ એનો નિકાંત છે, કે જે સમ્યક એકાંત છે. એ તો સમ્યક એકાંત, સમ્યક અનેકાંત સ્વરૂપ જ હોય છે. એમાં વ્યવહાર નિશ્ચય બે ઉતરે છે. આ જ વિકલ્પ આવ્યો અત્યારે, એમાં વ્યવહાર નિશ્ચય બે ઉતરે છે. વ્યવહારે એનો નિષેધ કરવો, આ અપરાધ છે, આ દોષ છે, દોષને લક્ષમાં લઈને એનો નિષેધ કરવો, એ વ્યવહાર થઈ ગયો. શુદ્ધાત્માને લક્ષમાં લઈને એનું આરાધન કરવું, એ નિશ્ચયથી એનો નિષેધ થઈ ગયો. એક બે પ્રકાર નિશ્ચય વ્યવહાર ની સંધિ એટલે એક જ વાત છે, નિશ્ચય અને વ્યવહાર માં એક જ વાત છે, એને સંધિ કહેવામાં આવે છે. અહીંયા લીધું ને એમાંથી વિચાર એવો કે જાણે છે અપરાધ અને ઉતરવા માટે આમ કરે છે. આ ઉતરવું તે આરાધન છે, અંદર ઉતરવા માટે આમ કરે છે, આમ પ્રયત્ન કરે છે. પ્રયત્ન એ ચીડ્યો છે એનો સૌનું છે, એનો એની એની જે લાઈન છે એ યથાર્થ છે. સમ્યક સન્મુખ છે ને એટલે એની લાઈન યથાર્થ છે. આમાંથી ચાલ્યું કે રાગ થી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે શુદ્ધ છે. સ્વપર પ્રકાશ નો પુંજ પ્રભુ તો શુદ્ધ જ છે. કહો તો એ શુદ્ધ છે, ન કહો તો શુદ્ધ છે. માનો તો શુદ્ધ છે, ન માનો તો શુદ્ધ છે. એ તો જે છે તે છે, પણ જે એનું આરાધન કરે છે, એનું જે ઉપાસના કરે છે, એને તે ખરેખર શુદ્ધ છે. મૂડી કોની કે ઉપયોગ કરી જાણે તેની, તરવાર કોની કે મારી જાણે તેની. તરવાર ઘરમાં હથિયારોનો ઢગલો હોય ને કાંઈ આવડે નહીં, શું કરે? આવશે એ તને મારશે. હથિયાર શું કરવા રાખ્યા? કે રક્ષણ માટે. હવે રક્ષણ કરતા ન આવડે એ હથિયારથી, તો જે આવશે એ ઉપયોગ કરશે. તને તો આવડતું નથી, તારા હથિયાર નથી, પણ એનાથી ગયા. તો એમ શુદ્ધાત્મા કોનો? કે શુદ્ધાત્મા આપણે જે ઉપાસ છે એનો, બીજાનો નહીં. એમ એવું છે. બહુ સુંદર ન્યાય છે આ ન્યાય જે છઠ્ઠી ગાથામાં લીધો છે, એ આખા નિશ્ચયાભાસને ખલાસ કરે છે. અંતર આરાધન કરાવીને આચાર્ય દેવ નિશ્ચયાભાસને, કેમ કે વિષય એમણે એ ઉપાડ્યો સૂત્ર કરતા આચાર્ય, કે પ્રમત અપ્રમત હું નથી. અરે પ્રમત અપ્રમત મુનિ દશા છે. કોણ કહે છે કે આ પ્રમત હું પ્રમત નથી? તો કઈ તો મુનિ છે પોતે કહેનાર. તો મિત્ર તો વળી બીજો માણસ તો અધિકાર લઈ લે કે એક તો હજી તમારું ઠેકાણું નથી, ને તમે એમ કહો કે પ્રમત અપ્રમત હું નથી. આ તો પોતે આચાર્ય છે, સમર્થ આચાર્ય છે. અત્યારે વર્તમાન પરંપરામાં તો ગૌતમ ગણગર્ભ છે, એમનું નામ લેવામાં આવે છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ કુનકુંડાચાર્યનું નામ ગૌતમ સ્વામી પછી લેવામાં આવે છે. અને 500 વર્ષનો આંતરો છે બે વચ્ચે. અને જેમના વચનો અત્યારે પણ આધારભૂત ગણવામાં આવે છે, એમણે એમ કહ્યું કે પ્રમત હું પ્રમત નથી. ત્યારે ટીકાકાર આચાર્ય 900 વર્ષ પછી થયા. અમૃતચંદ્રાચાર્યનો એટલો આંતરો છે. આ પહેલી સદીમાં થયા, 1950 કુનકુંડાચાર્ય. તો આ 1000 વર્ષ થયા, લગભગ 11મી સદીમાં થયા. 1000 વર્ષ પછી થયા છે, પહેલી સદી ને 11મી સદી. 1000 વર્ષ પછી ગુરુદેવનો 900 વર્ષનો આંતરો. 20મી સદી છે. કહે છે કે એમણે એ ખોલ્યું કે અહીંયા જે આચાર્ય એમ કહે છે કે પર્યાય રહિત શુદ્ધ છે, તે એને ઉપાસના શુદ્ધ કહે છે. પોતે અંતરમાં ઉપાસના કરી રહ્યા છે, ઉપાસના કરી રહ્યા છે ને કહે છે કે આ ઉપાસના શુદ્ધ કહેવામાં આવે છે. અંતર અંતર ઉપાસના ન હોય તો એ શુદ્ધ શુદ્ધ કરે આત્માને, એની વાત ખોટી છે, એની વાત જુઠી છે. એને માટે શુદ્ધ નથી આત્મા. શુદ્ધ હોય તો એને માટે નથી. ખબર ન હોય મૂડીની તો દાતેલું ધન હોય તો પણ માગીને ભીખ માગીને પેટ ભરે, એને માટે ક્યાં મૂડી હતી? એમ જગતના પદાર્થોની લાચારી કરનારો જીવ, માગણની જેમ માગનારો જીવ, એને ક્યાં જ્ઞાયક રહ્યો? એને કોઈ જ્ઞાયક રહેતો નથી. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને, રાગથી ભિન્ન પડીને અને સમસ્ત પરદ્રવ્યથી, દેહાદિથી પણ ભિન્ન પડીને, સ્વમાં એકાગ્રતા કરતા શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ છે. ગુરુદેવે તો 45-47 વર્ષ સુધી એકલો અધ્યાત્મનો વિષય રગડ્યો છે, બીજો વિષય નહીં. કોઈ વખત વાત ચરણાનો યોગ નહીં, કરણાનો યોગ નહીં, કથાનો યોગ નહીં, દ્રષ્ટાંત ખાતર આવે, પણ ચારેય અનુયોગમાં રહેલું જે અધ્યાત્મ છે એને કહેવા માટે. અધ્યાત્મ ચારે અનુયોગમાં છે. દ્રવ્યાનુયોગ એનો પ્રધાન અનુયોગ છે, પણ મુખ્યતા તો ચારે અનુયોગમાં અધ્યાત્મની જ છે. એટલે ચારે અનુયોગમાંથી એક સામાન્ય જે છે અધ્યાત્મ, એ એક જ પાંચમો અનુયોગ કરી લીધો. અહીં તો એમ કે છે પાંચ અનુયોગ ચારે માંથી એક કાઢ્યો અધ્યાત્મ. અધ્યાત્મનો અનુયોગ એ આત્માનો અનુયોગ છે, એ વિષય લીધો છે. જો કે સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્ર કરતા એકાગ્રતા કરતા શુદ્ધતા પ્રગટે છે તેને તે શુદ્ધ છે. કોને શુદ્ધ છે? કે શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર થાય તેને શુદ્ધ છે. શુદ્ધ કહે ને એકાગ્ર થાય અશુદ્ધ રાગમાં, એને શુદ્ધ ક્યાંનો એમ કે છે? એને તો શુદ્ધ રહેતો નથી. જેમ કોઈ માણસ ઉદારતાની વાત કરે ને કંજુસાઈ છોડે નહીં, ઉપદેશ આપે, ઉછાવર કરી દેવું જોઈએ, તન મન ધનની ઉછાવર કરી દેવી, કોથળી ઉપરથી હાથ જ ઉપાડે નહીં, હું તો મોઢું ખોલતો કે ના એ કાંઈ નહીં, એ વાત નહીં, આ હું કહું છું સાંભળો તમે, એટલે એ વાર્તારી સાંભળવા જેવી નથી, એમાં કાંઈ દમ નથી. એમ રાગમાં એકાગ્ર થાય અને શુદ્ધ શુદ્ધ શુદ્ધની મુખ્યતા કરે એ વાત નહીં કહે. આચાર્ય મહારાજ કહે છે કે અમે એ વાત તારી શુદ્ધતા માટે સંમત કરતા નથી. આત્માની શુદ્ધતા તને ભાસી નથી, આત્માની શુદ્ધતા તને આદરણીય નથી, અને આત્માની શુદ્ધતાનું તું આરાધન કરતો નથી, ઉપાસના કરતો નથી. તું રાગની ઉપાસના કરે છો, ભલે અશુભ નહીં ને શુભ રાગની ઉપાસના કરતો હોય તો પણ તું રાગની ઉપાસના કરે છો, અશુદ્ધતાની ઉપાસના કરે છો. તારા માટે આ જ્ઞાયક આત્મા શુદ્ધ છે એ વાત અમે સંમત કરતા નથી. સમસ્ત પરદ્રવ્યથી શું કરવા લીધું? કે શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માને છે. આટલું તો કર્યું ને મેં, આટલું તો બરાબર પાડ્યું ને, આટલું તો બરાબર ને, શરીર અને બીજા સંયોગ વિયોગની ક્રિયામાં પોતાનો અધિકાર જેને ભાસે છે, હું કરું છું એમ ભાસે છે, મેં કર્યું એમ લાગે છે, એને શુદ્ધાત્માની ઉપાસના નથી થતી. આમ થાય છે, એક સાથે બે બાજુ પરિણામ ગતિ કરતા નથી. સ્વદ્રયમાં પણ ગતિ કરે ને પરદ્રયમાં પણ ગતિ કરે એ વાત. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતા, સ્વમાં એકાગ્રતા કરવા અર્થે પ્રમત અપ્રમતથી ભિન્ન લીધું. પ્રમત દશામાં પંચમહાવ્રત અનુસાર જે સંયમ પાળવામાં આવે છે, વ્રત પાળવામાં, મહાવ્રત પાળવામાં આવે છે, એ શરીર અને પરની ક્રિયા તો મારી નથી, પણ એવો શુભરાગની ક્રિયા પણ મારી નથી. અરે અપ્રમત દશા પણ હું નહીં, ક્યાં લઈ જાય છે? અશુદ્ધ દશાનો તો પ્રશ્ન ક્યાં છે? જો ક્યાં એનું મૂળિયું છે? શુભરાગ રૂપ અશુદ્ધ દશા પંચમહાવ્રતનો ઉત્કૃષ્ટ ભાવ છે, જેના ફળમાં ઉપર વિમાનમાં જાય છે, પાંચ અનુત્તર વિમાન સરવાર સિદ્ધિ પર્યંત જાય છે. મુનિ દશા સિવાય કોઈ જાય નહીં. કોઈ સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન પરથી સરવાર સિદ્ધિમાં ન જાય. સર્વાર સિદ્ધિમાં જાય એ ભાવલિંગ સહિત મુનિ પણ ઉપાયું હોય તો, નહીતર જાય નહીં. ક્ષાયક સમ્યક દ્રષ્ટિઓ છે બધા, ત્યાં કોઈ ક્ષોભસમ સમ્યક દ્રષ્ટિ નથી. બધા ક્ષાયક સમ્યક દ્રષ્ટિ, બધા અહમ ઇન્દ્ર, બધા એક અવતારી, જેટલા ત્યાંથી ચવે એ બધા એક ભવ મનુષ્યનો કરીને તે ચરમ શરીર મનુષ્યપણામાં સ્થિરતા ચારિત્ર અંગીકાર કરીને, એટલે સ્થિરતામાં આવીને પૂર્ણ થઈ જશે. સંખ્યા ઓછી છે, જેટલે ઊંચે જાવ એટલે સંખ્યા ઓછી હોય. નીચેના દેવોમાં જે સંખ્યા છે ઉપર ઉપરના દેવલોકમાં નથી. આયુષ ઉપર મોટા છે, આયુષ ઉપર સ્થિતિ ઉપર મોટી છે, પણ સંખ્યા નીચે વધારે છે. જેમ કે સૌથી પરિણામ હલકા પરિણામ 3 ઇંચ ગતિના નરક કરતા હતા, કેમ કે નિગોટ છે ને 3 ઇંચમાં, તો સૌથી સંખ્યા ત્યાં વધારે હશે નિગોટમાં. એમ એમ પરિણામમાં જેમ ઉપર જાઓ એમ સંખ્યા ઘટે. સૌથી સંખ્યા મિથ્યા દ્રષ્ટિઓની વિશ્વમાં વધારે, પછી સમ્યક દ્રષ્ટિઓનો વારો આવે. સમ્યક દ્રષ્ટિઓ કરતા પંચમ ગુણ સ્થાન વર્તી ઓછા હોય. સમોસરણમાં એવો આ તો હજી વાત જ નથી કરવાની રહેતી. સમોસરણમાં જ્યાં ધોરી ધર્મનો કાળ હોય, લાખો કરોડો જીવમાં લાખો તો કેવળીઓ થતા હોય, ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિઓ વધારે, સમ્યક દ્રષ્ટિઓ ઓછા. સમ્યક દ્રષ્ટિઓ કરતા પાંચમા ગુણ સ્થાન વર્તી ઓછા, પાંચમા ગુણ સ્થાન વર્તી કરતા મુનિઓ ઓછા, મુનિ કરતા કેવળીઓ ઓછા. જેમ ઉપર જાઓ એમ સંખ્યા ઘટે, કેમ કે માલ ખરીદનારા ઓછા હોય છે, શક્તિવાળા જીવો ઓછા હોય છે. કાયમ વિશ્વની આ પરિસ્થિતિ ત્રણેય કાળે છે. અત્યારે તો હીણો કાળ છે, પણ ત્રણેય કાળે આ જ પરિસ્થિતિ છે. એ તો કેરેટમાં જોખાય છે ભાઈ, લોઢાની જેમ તનમાં જોખાતા, લોઢાની જેમ એ તનમાં હીરા જોખાય, સોનું તોલામાં જોખાય છે. હીરા તો કેરેટમાં જોખાય છે, ગ્રામમાં નહીં. સોનું વળી ગ્રામમાં 1 ગ્રામ સોનું એમ નીકળે, 1.5 ગ્રામ સોનું, 5 ગ્રામ સોનું, પણ એ જ બધું ગ્રામ છે. કેરેટ છે એ તો 1 ગ્રામનો સોમો ભાગ છે, અને એનો પેટા હિસાબ તો 1 સેન્ટમાં કરવામાં આવે છે. એટલે 1 કેરેટનો સોમો ભાગ એને સેન્ટ કહે છે લોકો, એટલો એનો હિસાબ કિતાબ ઝીણો થાય છે. કેમ કે બહુ કિંમતી ચીજ છે. એમ અહીંયા પણ કિંમતી ચીજ છે એની સંખ્યા હંમેશા વિશ્વમાં ઓછી જ રહી છે. કુદરતી કોઈની કરેલી છે એ પ્રશ્ન છે, એની સંખ્યા ઓછી છે ને એની કિંમત, જેની સંખ્યા ઓછી છે એની કિંમત સૌથી વધુ છે. મિથ્યા દ્રષ્ટિ કરતા સમ્યક દ્રષ્ટિની કિંમત વધારે, એના કરતા પાંચમા ગુણ સ્થાન વાળાની, એના કરતા મુનિઓની, એના કરતા આને શુદ્ધ કોને કહેવું એ વિષય છે. એ ટીકાકારને અસાધારણ થયેલી છે. સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવા છતાં ક્યાંય જીવ નિશ્ચયાભાસ ન કરી જાય એ આચાર્યોએ બરાબર લક્ષમાં રાખીને ગ્રંથ રચના કરી છે. ગ્રંથ રચના કરવામાં આવે છે ત્યારે ગ્રંથ રચના કરવાના વિશાળ ક્ષયોક્ષમને અને વાણીના યોગને નિમિત્ત નિમિત્ત એવો કોઈ પુણ્ય યોગ સંબંધ હોય છે કે શાસનમાં વર્તમાનમાં અને હવે પછીમાં શાસનમાં ભરનારા જે હજારો જીવો, જૈન મતિઓ કે અન્ય મતિઓમાંથી શાસનમાં આવનારા જે જીવો છે એ ક્યાંય પણ ખોટે રસ્તે ચડી જાય નહીં, એની શાસ્ત્રકર્તાઓને પૂરેપૂરી વિચક્ષણતાપૂર્વકની સંભાળને ખ્યાલ હોય જ છે. ન હોય એવું બનતું એનો આ પુરાવો છે. બરોબર કે પ્રમોદ અપ્રમોદ નથી એમ કહીને પણ એમ કહ્યું કે રાગ અને સમસ્ત પરદ્રવ્યથી ભિન્નપણે ઉપાસે છે એની વાત લીધી છે. બરોબર અધર થી ગપ્પા મારે શુદ્ધતા આત્મા શુદ્ધ છે શું છે શું છે એની આ વાત છે.